તારીખ 25/6/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 956 અને 957 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 571 તારીખ 25/6/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 956 અને 957 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 571
નિયતનો નિર્ણય પુરુષાર્થથી થાય છે. નિયત કહો કે ક્રમબદ્ધ કહો,
બરાબર બંને થાય.
જે કાળે જે પદાર્થની જે દ્રવ્યની જે અવસ્થા થવાની તે થવાની, એ કાળનું નિયત પણ ચોક્કસ પણ અખર પણ છે. એ વિષયને સામે એ ઉપર પૂછે છે, જો એમ થવાનું હોય તો જીવને પોતાને પુરુષાર્થ કરવો જોઈએ, એ વાત ક્યાં રહે છે? અથવા પુરુષાર્થનો આમાં સિદ્ધાંત શું એ વિચારવા માટે પુરુષાર્થની વાત સાથે લીધી છે. નિયતના નિર્ણય સાથે પુરુષાર્થની વાત એટલા માટે લીધી છે કે ત્યાં પુરુષાર્થનો પ્રશ્ન ઊભો થાય છે કે અમે પુરુષાર્થ કરવામાં માનીએ છીએ, પુરુષાર્થ અમારો અમે કરીએ ને તે પ્રમાણે અમારી અવસ્થાને કરીએ. પરપદાર્થની અવસ્થાને પુરુષાર્થ દ્વારા ભલે હું ન કરી શકું, પણ મારી અવસ્થા તો મારા પુરુષાર્થ દ્વારા હું કરી શકું એમ તો હોવું જોઈએ કે નહીં? અને જો એમ પણ ન હોય તો પછી જ્યારે જે થવું હશે તે થશે, એમ જાણનાર પુરુષાર્થ વિહીન થઈ જશે તો, અથવા સ્વછંદી થશે તો, આવો અનેક પ્રકારે પ્રશ્ન થાય છે. તેને એમ કહે છે કે એ નિર્ણય કરવામાં પણ પુરુષાર્થ છે. જોકે ઊંધો નિર્ણય કરવામાં ઊંધો પુરુષાર્થ છે અને સવળો નિર્ણય કરવામાં સવળો પુરુષાર્થ છે. પુરુષાર્થ તો કોઈ સમયે જીવનો નથી કે પુરુષાર્થ થતો બંધ થાય છે, એવું તો બનતું નથી ક્યારે. આત્મામાં એ ગુણ છે, સર્વકાળે જે જે પર્યાય તે પરિણમે છે ત્યારે પુરુષાર્થનું કાર્ય પણ સાથે સાથે હોય છે. તો આવો નિર્ણય કરનારને પણ આ નિર્ણય કરવા સંબંધિત પુરુષાર્થ તો છે જ. આ નિર્ણય કરવામાં માત્ર નિયતનો નિર્ણય નથી, પણ એ નિયત છે એવું જાણનાર જ્ઞાનનો પણ નિર્ણય છે. એવું જાણનાર જ્ઞાનનો નિર્ણય છે, એમાં માત્ર જ્ઞાન પર્યાયનો નિર્ણય નથી, પણ જ્ઞાન સ્વભાવનો નિર્ણય પણ છે. આમ નિયતનો નિર્ણય સ્વભાવનો નિર્ણય કરવાના પુરુષાર્થમાં સમાય છે, તેથી તે પુરુષાર્થ વગરનું કાર્ય છે એમ પણ નથી. અને જેને સ્વભાવનો નિર્ણય થાય છે તેને સ્વભાવ આશ્રિત, આવો હું સ્વભાવ, આવો મારો મહાન સ્વભાવ છે એવા મહિમાપૂર્વકનો સ્વરૂપ આશ્રિત ભાવનો પુરુષાર્થ પણ ત્યારે સહજ ઉત્પન્ન થાય છે. અથવા સ્વભાવનું જોર જેને કહીએ, જે પુરુષાર્થમાં સ્વભાવનું જોર કહીએ, એ પ્રકારનો સમ્યક પુરુષાર્થ એમાં ઉત્પન્ન થાય છે. તેથી પર્યાયના કર્તૃત્વમાં પુરુષાર્થ છે એવું પુરુષાર્થનું સ્વરૂપ વિચારવા યોગ્ય નથી, અથવા એ પુરુષાર્થનું સ્વરૂપ છે એમ સમજવું જોઈએ નહીં. જે સમયે જે થવાનું તે થવાનું છે, જેની દ્રષ્ટિ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપ ઉપર છે એને પર્યાય સંબંધિત આવી પર્યાય કરું એવી પર્યાય સંબંધિત આકુલતા પણ ત્યાં વિરામ પામે છે. અને પોતાના દ્રવ્યને આશરે જેના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર અને પુરુષાર્થના પરિણામ થયા કરે છે આપોઆપ, ત્યારે તેને પોતાના પૂર્ણ પરિણમનની પણ પ્રતીક એમાં ઉત્પન્ન થઈ આવે છે અને વર્તમાન પરિણામની યોગ્યતાનું પણ ત્યારે એને યથાર્થ જ્ઞાન થાય છે. જ્ઞાયક સ્વભાવ અકર્તા સ્વરૂપે છે એવું પણ ત્યાં જ્ઞાન થાય છે. અને પર્યાયનો ઉત્પાદ્ય છે એ સ્વયં છે, વસ્તુ સ્વભાવે છે, તેથી તેમાં કરવા નહીં કરવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. એ બધું જ્ઞાન એની અંદર આપોઆપ થાય છે. એટલે પુરુષાર્થ મારી પર્યાય કરવાનો પણ મારે પુરુષાર્થ કરવાનો છે એમ પુરુષાર્થના વિષયમાં વિચારવું, એ પુરુષાર્થને સાચા પુરુષાર્થને ઉત્પન્ન કરવાનો વિચાર નથી. બરાબર, એક ખ્યાલ આવે, વિકલ્પ આવે, બીજી વાત છે. અને આત્માનું જ્ઞાન થતા, આત્મા જણાતા આનું જોર ઉત્પન્ન થાય જેને પુરુષાર્થ કહીએ એ બીજી વાત છે. પુરુષાર્થ તો એને કહીએ કે જે આત્માને જાણતા એનું જોર ઉત્પન્ન થાય, એનું બળ ઉત્પન્ન થાય, હું આવો છું એમ એમાં બળ આવે, એ પુરુષાર્થનું સ્વરૂપ છે. હું પર્યાયને આવી કરું ને આવી પર્યાય કરું એ કોઈ પુરુષાર્થનું સ્વરૂપ ખરેખર નથી. જે સમયે જે થવાનું તે થવાનું છે, તેથી સ્વપર પદાર્થની પર્યાયના કરવાના ઔપાધિક ભાવથી આ નિયતનું જે જ્ઞાન છે વિરામ પમાડે છે. જે કર્તૃત્વનો ઉપાધિપણું છે એ નિરુપાધિક સ્વભાવના આશ્રયે મટે અને પર્યાયનું ત્યાં સમ્યક જ્ઞાન થાય કે જે કા જે સમયે જે થવાનું તે થવાનું, ત્યારે એને પર્યાયની કરવાની ઉપાધિ પણ માટે એવો નિર્ણય પુરુષાર્થથી થાય છે. એવો નિર્ણય થવો એ પણ એ પુરુષાર્થનું જ કાર્ય છે. એવો નિર્ણયમાં પણ તે પ્રકારનું નિર્ણય બળ છે. પર્યાયમાં ઉથલ પાથલ કરવું એ વિચાર છે અને એ બળ છે, એ અસમ્યક છે. એ પર્યાય સન્મુખતા પ્રત્યે લઈ જાય છે. અનાદિનો જીવ પર્યાય મૂંઢ છે, પર્યાય દ્રષ્ટિ છે અને તેથી મિથ્યા દ્રષ્ટિ છે. એને પર્યાય ઉપરનું અહમપણું ને પર્યાય ઉપરનું જોર ઉઠાવી લેવાનું છે. પર્યાયને આમ કરવું ને તેમ કરવું એવું ઉથલ પાથલ કરવાનું પર્યાય સંબંધિત જોર નથી કરવાનું, કેમ કે તે તો અસમ્યક છે. તો દ્રવ્ય સન્મુખ થતા અને દ્રવ્યને જોતા પર્યાયનું એવું જ્ઞાન થાય છે એ તો જે કાળે જે થવાની છે થવાની છે, એની ચિંતા હવે મારે કરવી જરૂરી નથી હતી, કેમ કે તે પર્યાય પોતે સમ્યક થઈ છે. સમ્યક થઈને હવે પૂર્ણ થઈ રહેશે, બીજ ઉભી છે અને પૂનમ થયા વિના રહેશે નહીં. તેથી પોતાની દ્રઢ સન્મુખતામાં પોતાના સ્વરૂપને જ માત્ર જોયા કરે, સ્વરૂપનું લક્ષ્ય ન છોડે. પર્યાય થવાની તે થવાની એમ જાણીને પર્યાયની ઉપેક્ષા કરે, પર્યાયની પ્રત્યે ઉદાસીન થાય, દુર્લક્ષ કરે, ત્યારે એને પર્યાય બુદ્ધિ મટે અથવા મિથ્યા બુદ્ધિ મટે, મિથ્યા દ્રષ્ટિકોણ એનું છૂટે. એવો એમાં પુરુષાર્થ થાય છે. પુરુષાર્થ સ્વભાવમાં છે. હવે એક સૂત્ર જેવી વાત કરી છે કે પુરુષાર્થ તો સ્વભાવમાં છે અને સ્વભાવ જ્ઞાન સ્વરૂપ છે. આમ ધારી દીધું પુરુષાર્થ સ્વભાવમાં છે, બહુ ગૂઢ વાત કરી છે. એક તો પુરુષાર્થ એ આત્માનો સ્વભાવ છે, સ્વભાવના આશ્રય પુરુષાર્થ થાય છે, અને સ્વભાવમાં પુરુષાર્થ થાય છે, આશ્રય કહો છે એમાં થાય છે. સાતમી ઉત્પત્તિ પુરુષાર્થ તો સ્વભાવમાં છે, સામર્થ અપેક્ષા એ સ્વભાવમાં છે, અને પુરુષાર્થ થવાનું પણ સ્વભાવમાં જ છે. સ્વભાવની બહાર જઈને પુરુષાર્થ કરવાનો પ્રશ્ન નથી. તો જે સ્વભાવ 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 કહીએ એ સ્વભાવ કેવો, કે સ્વભાવ છે તે જ્ઞાન સ્વરૂપે છે. આમ લીધું પુરુષાર્થ સ્વભાવમાં છે અને સ્વભાવ જ્ઞાન સ્વરૂપ છે. આમ જ્ઞાન ઉપર લઈ ગયા છે વિષયને સ્પષ્ટ કરવા. સ્વભાવ જ્ઞાન સ્વરૂપ છે એમ જ્ઞાનને, જ્ઞાન કે જે પ્રત્યક્ષ છે, જ્ઞાન કે જે પ્રગટ છે, અને જે જ્ઞાનથી સ્વભાવ લક્ષિત થાય છે એવા જ્ઞાન સ્વરૂપે સ્વભાવને જોવામાં આવે છે. ભલે જ્ઞાન એક ગુણ છે અને એવા એવા અનંત ગુણ રૂપ સ્વભાવ છે, અનંત ગુણોનું એક રૂપ છે સ્વભાવ છે, પણ જ્ઞાનરૂપપણે સ્વભાવને મુખ્યપણે જોવામાં આવે છે. સમજાય છે ત્યાંથી અનુભવાય છે, ત્યાંથી અનુભવનાર જ્ઞાન છે, અને એ એકમાંથી આખે આખો સ્વભાવ ગ્રહણ કરવામાં આવે છે. મુદ્દો ચાલ્યો પુરુષાર્થનો, ચર્ચા ચાલી પુરુષાર્થની, અને પુરુષાર્થ એ અકર્તૃત્વ રૂપ પરિણામ છે. કર્તૃત્વ રૂપ પરિણામ નથી પણ અકર્તૃત્વ રૂપ પરિણામ છે. કેમ કે જે સહજ છે, સ્વરૂપ જે સહજ છે, એનું પરિણામ સ્વાભાવિક પરિણામ પણ સહજ હોવું ઘટે છે. આમ કે છે ને કે ઘર ના હોય એને આગ્રહ ન હોય, પારકા હોય એને આગ્રહ કરવાનો હોય. ઘરના સભ્યને કોઈ આગ્રહ કરે છે? જમવા બેઠા હોય કોઈ ચીજ થઈ રહી હોય તો ભાઈ મહેમાન ને પીરસ છો, ઘરના છોકરાઓને વાંધો નહીં, ઘરના હોય એમ કે તમે હમણાં ઉઠી જાઓ, મહેમાન ને જમી લેવાય. મહેમાનને ઉઠાડાય કે ઘરના?
મહેમાનને પહેલા
બેઠાડાય. હવે આવું જે વ્યવહાર છે એમાં પ્રેમ કોના પ્રત્યે વધારે છે? જેને મીઠાઈ જમાડે છે એના પ્રત્યે પ્રેમ છે, કે જેને મીઠાઈ જમાડતો ઉભો કર્યો એના પ્રત્યે પ્રેમ છે? કોના પ્રત્યે પ્રેમ છે? અનન્યપણું તો ઘરના પ્રત્યે છે. જેને જમાડે છે એના પ્રત્યે એટલો પ્રેમ નથી, ઘરના જેટલો છે
નહીં.
એમ જે સહજ થાય છે એનું અકૃત્રિમ પરિણામ છે, અને કરવું પડે, ખેંચીને તાણીને કરવું પડે એ એના અપ્રેમ ભાવને સૂચવે છે.
બરોબર,
એ એના અપ્રેમ ભાવને સૂચવે છે કે પ્રેમ ભાવને સૂચવે છે?
કરવું પડે.
જેને હું જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, પૂર્ણ સ્વરૂપ છું, શુદ્ધ સ્વરૂપ છું, એવા વિકલ્પો ખેંચી ખેંચીને લાવવા પડે, પરાણે પરાણે કરવા પડે, ન થતા તો હોય તો પણ કરવા પડે, એને એનો પ્રેમ છે એમ કેમ કહેવાય? એમ કહેવાય એને એનો પ્રેમ. પણ જે સહજ જ એના પરિણામને થયા જ કરે, કરવા પડે નહીં, પણ એને આશ્રિત એ રૂપ પરિણામ થયા કરે, તદરૂપ પરિણામ થયા કરે, તન્મયતા થયા કરે. અને થયા કરે એનું કારણ કે સ્વરૂપ એવું છે માટે એમ થયા કરે. પોતાનું જ સ્વરૂપ છે, પોતે જ એ રૂપે અનંત ગુણ સ્વરૂપે છે, અનંત ગુણ નિધાન પોતે છે. તેથી તે ગુણને સદ્રશ એવા જ ગુણમય પરિણામ થયા કરે, સહજ થયા કરે, એ એનું સ્વાભાવિક પરિણામ. અને ત્યાં એનો સાચી રૂચિ ને સાચો પ્રેમ છે. પરાણે ખેંચીને હું પુરુષાર્થ કરું, એના વિકલ્પ કરું, એને એનો પરિણામ લાવું, એમ ખેંચીને લાવતા એ આવતું પણ નથી, ને એ સ્વાભાવિક રૂપે થતું પણ નથી. પુરુષાર્થ ને કાળ વ્યક્તિ સાથે હોય છે. જેનો પુરુષાર્થ ઉપડે તેને તે જ કાળ લબ્ધિ છે. જે જીવને સ્વરૂપ આશ્રિત પુરુષાર્થનો વેગ આવેગ ઉપડી જાય, આવેગ શરૂ થઈ જાય, આવેગ અંદરથી આવે, અને એને કાળ લબ્ધિ ન પાકી હોય, એને ત્રણ કાળમાં બને નહીં, એની કાળ લબ્ધિ ત્યાં જ પાકી છે. અને કયા છદમસ્ત જીવને ખબર છે કે મારી કાળ લબ્ધિ આ સમયે પાકવાની છે? કાળલબ્ધિ સામે જોવા જોવાની જીવને બેસી રહેવાની ક્યાં વાત છે? કાળલબ્ધિ પાકશે તેથી મારો પુરુષાર્થ થશે. પણ તો જ્યારે તારો અત્યારે ઊંધો પુરુષાર્થ થાય છે એનું શું? એનો તો તને વિચાર આવતો થાય ન થાય, બરાબર છે? એના કાળે પાકે તો ત્યાં ત્યાં એમ થાય છે કે આખું જલ્દી પકવી દો, થઈ શકતું નથી. તો એને એનું જ્ઞાન થયું આના કાળે પાકશે તો ત્યાં એને એની આકુલતા નથી, એટલી વાત છે. એની આકુલતા ત્યાં પણ આ કેરીને પકવી દઉં એવું કર્તૃત્વ નથી થતું. જે કર્તૃત્વ છે તે ઉપાધિ રૂપ છે. આ કરું ને તે કરું, મારું કરું કે બીજાનું કરું, એવો કર્તૃત્વનો ભાવ ઉપાધિ છે કે નહીં? એ તો ચોખ્ખી વાત છે. અને ધર્મ છે એ ઉપાધિ સ્વરૂપ છે કે નિરુપાધિ સ્વરૂપ છે?
નિરુપાધિ
સ્વરૂપ પોતે નિરુપાધિક સ્વરૂપ છે. અને સ્વરૂપ આશ્રિત ધર્મ છે એ પણ નિરુપાધિક સ્વરૂપ છે. માટે એ કરું 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 એ વાત સ્વભાવના જ્ઞાનપૂર્વક મટી જવી જોઈએ. કરું કરું પણ એ ખલાસથી જવું જોઈએ. એક નિર્ધન માણસને અઢળક દોલત મળે છે તો પછી એ અઢળક દોલત કબજામાં આવ્યા પછી એ મકાન કરે છે, દાગીના બનાવે છે, કપડા સારા સીવડાવે છે, બધી ચીજ જે કાંઈ આવશ્યક હોય બધી સારામાં સારી મેળવે છે. હવે જ્યારે દોલત મળી, ખજાનો મળ્યો, ત્યારે તો એ બધી ચીજ નથી. આ બધી ચીજ બનતા એને સમય લાગે છે. મકાન બનતા પણ જીવડું મકાન હોય એના પ્રમાણમાં સમય લાગે છે, કપડા પણ કાપડના કાપડવાળાને ત્યાં જાય, કાપડના ટાંકા લે, દરજીને ત્યાં આપે, દરજી એને વેતરે સીવે તૈયાર કરીને આપે, ત્યારે પહેરે કે પહેલા પહેરે? હવે ત્યાં સુધીમાં એને દુઃખ કેટલું? કેમ આ થતું નથી એનું દુઃખ છે? કેમ મકાન થઈ ગયું? કેમ કપડાં થઈ ગયા? કેમ દાગીના થઈ ગયા? ભલે એનો ભાવ છે કે જલ્દીમાં જલ્દી આ બધું થાય, તો પણ જ્યાં દોલત કબજામાં છે ત્યાં એને આ બધું થવાનું છે એ પ્રત્યે અવિશ્વાસ નથી. એને પૂર્ણ પ્રતીતિ છે કે હવે મારી નિર્ધનતા ગઈ છે, હવે હું દરિદ્ર નથી. હું દરિદ્ર એવો વિકલ્પ એનો ખલાસ થાય છે. તેથી એને એ બધું તૈયાર થતા જેટલો સમય લાગે છે એ સમયમાં કેમ સમય લાગ્યો એવું અસમાધાન થઈને આતુરતા થતી નથી, અસમાધાન તો રહેતું નથી. એમ જેને પરિપૂર્ણ દ્રવ્ય અનંત ગુણ નિધાન અનુભવ ગોચર થયું, પ્રતીતિ ગોચર થયું કે એ સ્વરૂપે હું છું, એની અવસ્થાની વિશુદ્ધતા ની વૃદ્ધિ અને પૂર્ણતા થવાની છે એવો પૂર્ણ વિશ્વાસ છે, પ્રતીતિ છે, અને એ થવા પ્રત્યે પરિણામ ગતિમાન પણ છે. તેથી એને એ પર્યાયને કર્તૃત્વ, પર્યાયના કર્તૃત્વની આપૂર્તા નથી. અસમાધાનનો ઉપાધિ ભાવ ત્યાં ઊભો થતો નથી કે હું ક્યારે પૂર્ણ થઈશ અને ક્યારે મારા ભવભ્રમણ મટશે, એ પ્રશ્ન રહેતો નથી. ભવભ્રમણનો પ્રશ્ન બહુ વહેલો ખલાસ થાય છે, કેમ કે જે દ્રવ્યમાં ભવ નથી ને ભવના કારણરૂપ કોઈ ભાવ નથી એવા દ્રવ્ય સ્વભાવે પોતાને જે જુએ છે, અનુભવે છે, એને હવે ભવની શંકા નથી કે હવે મને ભવ થશે એનું શું, એવી શંકા એને નથી. કોઈ જીવ નારકીમાં જાય છે, પહેલો બંધ પડી ગયો હોય તો સૈનિક મહારાજા એને એનો ભય નથી, એને એનો ભય નથી, કેમકે એ તો એ જુએ છે કે થોડા કાળ પૂરતું છે અને જે કાંઈ પૂર્વકર્મ જે અપરાધ થયો હતો એનો હિસાબ ચોખ્ખો થાય છે, ભલે થઈ જાય. પ્રમાણિક માણસને દેવું ચૂકવતા ગૌરવ થાય છે, દુઃખ નથી થતું, થાય છે. લૌકિકમાં પણ સજ્જન અને પ્રમાણિક છે એ પોતે કરેલું કરજ છે એ પાછું આપતા એને ગૌરવ થાય છે, દુઃખ થાય, રોતા રોતા આપે કે હસતા હસતા આપે. ભાઈ તમારા રૂપિયા દૂધે ધોઈને લઈ લ્યો, વ્યાજ સહિત ગણી દો, એક પાય પણ મારે ઓછી દેવાની નથી, અને હું બહુ હોશથી, પ્રેમથી, ઉત્સાહથી, પૂરા ભાવથી, દેવાના ભાવથી દઉં છું, જરા પણ એમાં નહીં દેવાનો ભાવ મારો એક ટકો પણ નથી. છે કે નહીં? તો જે અપરાધ પોતે કર્યો છે એ અપરાધનું ફળ ભોગવતા આ ન ભોગવું, આ મને ન હો, એ વાત એને આવતી નથી. ન્યાયની દ્રષ્ટિએ આવતી નથી ને જ્ઞાનની દ્રષ્ટિએ પણ આવતી નથી. જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાનમાં તો એ આવતું નથી, જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી. અને આવું જ્ઞેય જ્ઞાનને ન હોય એ જ્ઞાનના સ્વભાવમાં નથી. જો આવું જ્ઞેય જ્ઞાનમાં ન હોય એમ થાય તો આવો જ્ઞાન પણ ન હોય એમ થાય છે, એ મિથ્યા ભાવ છે, એ પોતાના અસ્તિત્વના નિષેધક ભાવ છે. તેથી કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સર્વ સમાધાન છે, સમ્યક દ્રષ્ટિને સર્વાંગ સમાધાન છે, એને ક્યાંય અસમાધાનનો પ્રશ્ન. વચ્ચે થોડોક એવું થાય તો એથી શું થઈ ગયું, અને આત્માને શું છે એથી, જે અખંડિત છે, અવ્યાબાધ સ્વરૂપે છે, એને તો કઈ અંદર કોઈ સ્પર્શ નથી, ત્યાં સુધી કોઈ પહોંચતું નથી. અભેદ કિલ્લામાં પરમાત્મા પોતાના પદે બિરાજમાન સદાય રહે છે, પૂર્ણાનંદ સહિત, પૂર્ણ સુખ સહિત અને પૂર્ણ જ્ઞાન સહિત. પૂર્ણ સ્વભાવ થઈ છે. પછી ત્યાં ભય છો, ચિંતા છે, આકુલતા છે, ઉપાધિ છે, અશાંતિ છે, કોઈ પણ પ્રકારની એને કાંઈ પણ તકલીફ થવાનો પ્રશ્ન રહેતો નથી. આવો દ્રવ સ્વભાવ જેની દ્રષ્ટિના કબજામાં છે એટલે હું છું, દ્રષ્ટિ તો હું છું એમ ને, એને એક ન્યાય તો દ્રષ્ટિ અપેક્ષાએ તે કૃત કૃત્ય છે. દ્રષ્ટિ અપેક્ષાએ તો એ કૃત્ય કૃત્ય થઈ ગયું. એને પુરુષાર્થ ચાલતો પુરુષાર્થ પૂર્ણ પુરુષાર્થ બધો સમાધાનનો વિષય છે, ક્યાંય અસમાધાનનો વિષય થતો નથી. કહે છે કે પુરુષાર્થ છે એ તો સ્વભાવમાં છે, સ્વભાવ સ્વરૂપ છે, અને સ્વભાવ છે એ જ્ઞાન સ્વરૂપે જોવામાં આવે છે. જ્યાં સ્વાભાવિક જ્ઞાન છે ત્યાં સ્વાભાવિક સુખ પણ છે. જ્યાં પૂરેપૂરી નિરાશ છે પછી બીજો વિકલ્પ શો? બીજા વિકલ્પને ત્યાં કોઈ અવકાશ નથી. આ કરું ને તે કરું કોઈ વિકલ્પને ત્યાં અવકાશ નથી. છતાં થઈ જાય ચારિત્રના અસ્થિરતાના દોષથી તો એનો નિષેધ એને આવ્યા વિના રહેતો. એમ જ્ઞાન સ્વભાવ પુરુષાર્થ નિયતિ એ બધું એક સાથે મેળ ખાય છે, એક જ શૃંખલામાં આવે છે. એમાં ક્યાંય તત્વની શૃંખલા તૂટતી નથી અને સિદ્ધાંત ક્યાંય ફેર પડતો નથી. એ તો કોઈ એવો ઊંધો આશ્રય કરે છે કે જ્યારે જે થવાનું હશે ત્યારે થશે, અને ભગવાને અમારા આનંદ ભાવ જોયા હશે તો અમારા આનંદ ભાવ પણ થશે. કારણ કે આ તો જે થવાનું હશે તો થશે તો કેવળ જ્ઞાન અનુસાર છે ને, તો કેવળ જ્ઞાનમાં ભગવાને અમારા પણ આનંદ ભાવો જોયા હશે તો અમને હજી આનંદ ભાવ થશે. પછી અમને ક્યાંથી પુરુષાર્થ થાય, કેવી રીતે અમે પુરુષાર્થ કરીએ? માટે જ્યારે જે થવાનું હશે તે થશે એમ કોઈ આ વિષયને વિપરીતપણે અંગીકાર કરે છે, અથવા કેવળ જ્ઞાનનું સ્વરૂપ જાણ્યા વિના કેવળ જ્ઞાનમાં આમ જોયું હશે તો એમ જે વિચારે છે એને કેવળ જ્ઞાનનું સ્વરૂપ ભાષ્યું નથી, એને કેવળ જ્ઞાન સમજાયું નથી, એને પુરુષાર્થ સમજાયો નથી, એને નિયત પણ સમજાયું નથી, એને કાંઈ સમજાયું નથી. ત્યાં નિયત કરે છે. મોક્ષની વાત આવે તો ભગવાને કે જોયું છે દીદી થશે, અને વ્યવહારમાં તરસ લાગે, ભૂખ લાગે, પૈસા કમાવાની જરૂર લાગે, ત્યાં એ બધું મૂકે એક બાજુ મૂકી દે, અભરાઈ ચડાવી દે, ભગવાનને પણ અભરાય, કેવળ જ્ઞાનને પણ અભરાય ચડાવી દે. એનું નિયત પણ પોતાને ફાવે એ રીતે પકડેલું છે, ખોટું છે, નુકસાનકારક એને એ માટે વાત નથી. એ પ્રશ્ન ચાલ્યો તો ગુરુદેવ જયારે સ્થાનકવાસી સંપ્રદાયમાં સાધુ તરીકે હતા ત્યારે એમના એક ગુરુભાઈ હતા, એમને કહ્યું પણ ભગવાને અનંત કેવળી અનંત ભાવ જોયા છે તો એમ થશે? આ વાત મને બેસતી નથી. કેવળી અનંત ભાવ મારા જોયા છે તો મેં કેવળીને જોયા એ વાત જ રહેતી નથી. જેને કેવળ જ્ઞાન સ્વરૂપે કેવળીને જોયા એને અનંત ભાવ હોય એમ બને નહીં, અને એને એવી આશંકા થાય નહીં કે મારા અનુભવ કે એ કેવળ જ્ઞાનમાં અનંત હશે એવી શંકા એને પડે નહીં. એ જીવ નિકટભવી હોય છે, કેવળ જ્ઞાનનો નિર્ણય કરનાર જીવ નિકટ જ્ઞાન નહીં જાણવું એવું કઈ ન રહ્યું, પણ એમાં આપોઆપ જે કાળે જે પર્યાય થવાની હતી તે થઈ આવી ગયો. જો એમાં ફેરફાર થાય તો કેવળ જ્ઞાન માં ફેર પડ્યો, કેવળ જ્ઞાન ખોટું પડ્યું, એમ તો બની શકે નહીં. તે પર્યાયો ને કારણે આયા કેવળ જ્ઞાન નથી, ને કેવળ જ્ઞાન ને કારણે તે પર્યાયો થવાની નથી. એકબીજાને આધીન પણ કોઈ છે
નહીં,
બંને પોતપોતાના સ્થાનમાં તદ્દન સ્વતંત્ર છે. એવા ત્રણેય કાળના પર્યાય જ્ઞેયોને કારણે સર્વજ્ઞ પણ નથી, ને સર્વજ્ઞતાના કારણે એ પર્યાયોનું ત્યાંથી થતી થવાની કે થશે એવી કોઈ પર્યાયો ક્યાં એ કારણે નથી. પોતપોતાના અસ્તિત્વના કારણે બંને પોતપોતાના અસ્તિત્વમાં છે, પણ આવો જ કોઈ મેળ છે એને નિમિત્ત નૈમિત સંબંધ કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન ત્રણ કાળના પર્યાયોને નિમિત્ત છે, અને ત્રણ કાળના પર્યાયો કેવળ જ્ઞાનને નિમિત્ત છે. કોઈ કોઈને કાંઈ કરે છે એ પ્રશ્ન રહેતો નથી. આવું જ સર્વત્ર નિમિત્ત નૈમિત સંબંધ નું જાણવું બધી જગ્યાએ
બરોબર.
956 થયો ક્રમગત પર્યાયના ગુરુદેવના પ્રવચનો છે, બહુ વિસ્તાર થયા છે, અને બીજા પણ સેંકડો ન્યાયો આ વિષયને સાબિત કરતા એમને નિરૂપણ કર્યા છે. 957 અજ્ઞાની કોઈ વખત શાસ્ત્ર પ્રમાણે જ વાત કરે, પણ અંતરંગમાં સ્વ પરનું ભેદ જ્ઞાન નથી. અજ્ઞાની જીવને મતિશ્રુત જ્ઞાનનો ક્ષયોક્ષમ હોવાને લીધે શાસ્ત્ર જે પ્રમાણે વાત કરે છે તે પ્રમાણે તે પણ વાત કરે છે, તો તેથી કાંઈ એ વાત બરાબર છે એમ નથી. પોપટ બે ને બે ચાર બોલે છે તો પણ પોપટનું તે બે ને બે ચાર એવું ગણિત સાચું નથી. એનું પોપટનું ગણિત સાચું કે નહીં, બે ને બે ચાર કહે એમાં શું ખોટું છે કે બે ને બે ચાર શું એની જ એને ખબર નથી, એટલે એનું ખોટું છે. તેમ અંતરંગમાં સ્વ પરનું ભેદ જ્ઞાન નથી. શાસ્ત્ર અનુસાર કહે છતાં પણ એને પોતાનું સ્વપણું પોતામાં પોતાના સ્વસંવેદનમાં અનુભવ ગોચર નથી, અને તેથી પરપદાર્થો જ્ઞાનમાં પરપણે પ્રતિભાસતા નથી, પરપણે જણાતા નથી. આ પ્લેન ક્રેશ થઈ ગયું પણ એ પર છે કે સ્વ છે આમ જોવાનું છે, એ પર છે એમ જોવું જોઈએ. જેટલું કાંઈ છે એ બધું શરીરથી માંડીને જેટલા કોઈ સંયોગિક પદાર્થો છે તે બધા પર છે, અને તે પર છે તેથી સ્વરૂપે નથી. મારામાં અભાવ કરતો જે મારામાં નથી તેની ઉપાધિ મારે કરવા જેવી છે એ વાત રહેતી નથી. આપણે માણસ પોતાની ઉપાધિ કરે કે પારકાની કરે છે, પોતાની જ કરે છે, પારકાની કોઈ કરતું નથી. પણ પરમાં સ્વપણું મનાય છે એટલે પારકાની ઉપાધિ કરે છે, એ ભૂલ છે. શરીર તારું નતો, તારા તારી ઈચ્છા પ્રમાણે ચાલવું
જોઈએ.
જે સ્ટોરરૂમમાં જે અનાજ પીડ્યું છે એનો ખોરાક લીધો એક દિવસે, અને બીજે દિવસે લીધો તો એક દિવસ તબિયત બગડી ગઈ. જે કાલે લીધો તો એ જ આજે લીધો, આજે લીધો એ કાલે લીધો. તેની તે ચોખાની ગુણમાંથી ચોખા લીધા, તેને તે ગૌમાંથી ઘઉં લીધા, એના પ્રમાણે કેમ ચાલતો નથી શરીર? આહાર લીધો એક દિવસ એ જ ખોરાકના નિમિત્તે અશક્તિ આવે. શરીરની શક્તિ માટે તો ખોરાક લીધો, આજ પછી નહીં. તમે કઈક વધારે ખાધું છે? ના, ખાધું નથી. જેટલું ખાઈએ છીએ એટલું જ ખાઈએ છીએ. એક સરખું ખાય. શરીર પણ એનું હોય તો એને એને આધીન કામ કરે. એને આધીન શરીર છે, એનું શરીર કેવી રીતે ગણે? સંયોગ થયો એટલું મારું બધું, જે સંયોગ થયો એ બધું મારું. દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રમાં. એક માણસ ઉદાસ થઈને એક રણમાં બેઠેલો, કોઈ નહી ત્યાં, એકલો હતો. એમાં એક મોટી વણઝાર નીકળી, રાજીના રેડ થઈ ગયો. આ બધું મને મળ્યું. વણઝાર તો એને રસ્તે નીકળી હતી, આવી ત્યારે રાજી રાજી થઈ ગયું. પણ એને રસ્તે હતી તો ચાલતી, એટલે વળી ગઈ ત્યાં માંડો રોબા. કેમ કે અરે આટલું બધું મને મળ્યું, પાછું મારું ચાલ્યું. એમ સંયોગની વણઝાર છે આ બધી. આ સંયોગ જરાક આવે ત્યાં રાજી રાજી થઈ જાય છે, રણમાં બેઠેલા થઈ જાય. એ પાછો સંયોગનો વિયોગ થાય ત્યાં માંડે છે રોવા. એ મારું ચાલ્યું ગયું. પણ એ આવ્યું તારે તારું નહોતું ને ગયું તારે તારું. એવું શરીરનું છે, તમામ સંયોગનું એ પ્રકારે છે. જેમાં જીવ સ્વભાવનો અભાવ છે તે બધા અનુભૂતિ નામ આત્માથી બાહ્ય છે. એ બધા પર છે, અને પરને પર તરીકે જાણે તો ઉપાધિ મટે, નહીતર ઉપાધિ કોઈ બી મટે એવું નથી. અહીંયા કહે છે કે ભાવ ભાસતો નથી, અંતરંગમાં ભેદજ્ઞાન નથી, તો માત્ર વિકલ્પથી અને વચનથી કાર્યની સિદ્ધિ નથી. અજ્ઞાની જીવને વચન અને વિકલ્પ છે શાસ્ત્ર અનુસાર, તો પણ કાર્ય સિદ્ધિ નથી. કાર્ય તો જ્ઞાનથી થાય છે, ભેદજ્ઞાનથી થાય છે, સ્વરૂપરૂપ પરિણામથી કાર્ય થાય છે. સ્વને સ્વ જાણવું ને પરને પર જાણતા કાર્ય સિદ્ધિ છે, બાકી માત્ર વચન અને વિકલ્પથી કાર્ય સિદ્ધિ નથી. હવે કેમ નથી કે આત્માશ્રય નિર્ણય કર્યો નહીં હોવાથી? શાસ્ત્રો પ્રમાણે વાતો કરે તો પણ તેને સમ્યક દ્રષ્ટિ કે જ્ઞાની કહેવાય નહીં. શાસ્ત્ર આધારે નિર્ણય કર્યો છે, શાસ્ત્રથી એટલું મેળવણી કરી દઈએ કે જે હું કહું છું એ બીજા અનેક શાસ્ત્રોમાં એ જ પ્રકારે કહે છે, કોઈ શાસ્ત્રમાં વિરુદ્ધતા થતી નથી. માટે આવો નિર્ણય બરાબર છે. એને પૂછે છે કે કોના આધારે કર્યો? શાસ્ત્રના આધારે કર્યો, શાસ્ત્ર વાંચવાના રાગના આધારે કર્યો, આવો જે વિચાર ચાલે છે વિકલ્પના આધારે નિર્ણય કર્યો, એના આધારે નિર્ણય કર્યો? ઉગળેલા જ્ઞાનના ક્ષોભના આધારે કર્યો કે મારી બુદ્ધિ બધા શાસ્ત્રમાં પહોંચી વળે છે, તેથી મને ન સમજાય એ વાત રહેતી નથી, એટલો મારો મતિસંતાનનો ઉઘાડ છે કે મારા જેવો ઉઘાડવાળો કોઈ ભાગ્ય જ છે અથવા નહીં હોય એને તો નહીં હોય એમ જ. આ તો અપવાદ રાખો. એના આધારે કર્યો, શેના આધારે કર્યો? એ બધા આધારે કર્યો હોય તો એ નિર્ણય સાચો નથી. પણ શાસ્ત્ર પ્રમાણે નિર્ણય દેખાય પછી શું વાંધો છે? એ શાસ્ત્રો પ્રમાણે દેખાય તો પણ એમાં વાંધો છે, એટલો કે પૂરેપૂરો વાંધો છે. જડનો આધાર છે, પરનો આધાર છે, પોતાનો આધાર એમાં નથી. પોતે એમાં ખોવાઈ ગયો છે, પોતાને ખોઈ બેઠો છે અને બધી વાત ચાલે છે. વચ્ચે આવે, વચ્ચે શાસ્ત્ર ને એ બધું વિકલ્પ ને એ બધું આવે વચ્ચે, પણ આવે એટલે અહીંયા વળગી રહેવાનું નથી એમ વાત છે. આ બીજ નો ચંદ્ર બીજ જોવે છે ને, બીજ નો ચંદ્ર ન દેખાય તો આંગળી સિંધવી એની વાર્ય છે. એક માણસ એમ કે મને બીજ નો ચંદ્ર દેખાય છે, બીજો કે મને દેખાતો નથી. તો કે જુઓ 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 એમ કર્યા કરે, આંગળી ન ચીંધે તો એને એને આંગળી ચીંધવી તો જરૂરી લાગે કે નહીં. જુઓ એ આ હું આંગળી ચીંધું છું ત્યાં જુઓ. હવે આંગળી સામે જોવે કે ચંદ્ર સામે જોવાનો? પણ આંગળી જોયા વિના ચંદ્ર સામે કેવી રીતે જોવે? કેવી રીતે જોશે? જો આંગળીને જોયા કરે તો ચંદ્ર દેખાય ને દેખાય, અને આંગળીને જોવે નહીં તો પણ ચંદ્ર દેખાય, તો આંગળી ચીંધવાની જરૂર નથી. જુઓ આકાશમાં ચંદ્ર છે, જુઓ આકાશમાં ચંદ્ર છે. પશ્ચિમ દિશામાં જુઓ, પશ્ચિમ દિશામાં જુઓ, પશ્ચિમ દિશામાં બહુ મોટું આકાશ છે. જોવું ક્યાં? કે એક સૂક્ષ્મ લીટી લકીર જેવું છે એવા ચંદ્રને જોવા માટે આંગળી ચીંધવી પડે. આંગળી ચીંધવાનું આ સ્થાન છે, શાસ્ત્ર છે કે જ્ઞાનીનું વચન છે, આંગળીથી ચીંધાડે છે. હવે ક્યાં જોવું? શાસ્ત્ર સામે જોયા કરવું? કોનો આધાર લેવો? એને એમ કહ્યું શાસ્ત્રથી કે તારા આત્મા સામે જુઓ. શાસ્ત્રમાં એમ કહ્યું કે તારા જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવને નિર્ણય કર, જ્ઞાનમાં લે. હવે એના બદલે શાસ્ત્ર જ વાંચ્યા કરે. કેટલું વાંચ્યું? એક શાસ્ત્ર પૂરું કર્યું, બીજું આ જેટલા આવે એટલા પૂરા કરી નાખવાના છે, વાંચવાના છે, બધા જ વાંચવાના છે, વાંચવા વાંચ્યા જ કરવાનું છે. પણ એમ નથી, એ તો આંગળી ચીંધે છે, પછી જોવાનું છે બીજે. એમ એનું વચ્ચે આવનાર નિમિત્ત ઉપરથી વજન ઉઠી જતું. આ તો નિમિત્ત છે, શાસ્ત્ર છે એ તો નિમિત્ત છે. જેની નિમિત્તાધીન દ્રષ્ટિ છે તેને નિમિત્ત ઉપરનું વજન ખસતું નથી. એ દ્રષ્ટિ તો મટાડવી છે, નિમિત્તાધીન દ્રષ્ટિ તો મટાડવી છે. સ્વાશ્રિત પરિણમન કરવું છે ને કેળવવું છે, એને પરને વળગવાનું છોડવું જ પડશે. જેને વિતરાગ થવું છે એને રાગને વળગવાનું છોડવું જ પડશે. નિર્ણય તો એને પહેલેથી આ બધો કરવો પડે. નકશો અને પ્લાન તો પહેલા આખો તૈયાર જોઈએ. તમે કહો પણ હજી તો પાયો ખોદ્યો નથી ને, અગાસી કેમ ચિત્રી? પ્લાનમાં અગાસી કેમ બતાવો છો? હાથમાં માળની અગાસી ક્યાંથી અત્યારે આવે? ભાઈ આ પ્લાન છે, પ્લાન તો બરાબર એને ઠીક સુધી નો સમજવો તો પાયો નક્કી થશે કે સાત માળ ચણવા છે એવો પાયો જોશે. કેવો પાયો જોશે? સાત માળ ચણવા છે એવો પાયો જોશે. એમ પાયો પણ ત્યારે નક્કી થશે કે જયારે પૂરેપૂરું પહેલા નક્કી થશે ત્યારે. એમને એમ કઈ ચાલે? એ બધું આવે વચમાં, પણ એ ધર્મ નથી ને એનાથી ધર્મ નથી એમ જાણવું જોઈએ. એ બધું આવે વચમાં, ઘણા કે છે આ બધું શું કરવા કરો? તમે એક તો આ બધું કરતા જાઓ છો અને પાછો એનો નિષેધ કરતા જાઓ છો. આ વાત તમારી કઈ જાતની? એવી જાતની વાત છે, ઊંડા ઉતરીને સમજવી પડે એવી વાત છે. ઉપર ઉપરથી તો એને વિરુદ્ધતા દેખાયા વિના રહેશે. બપોરે 3-4, 360 દિવસ એકદમ અધ્યાત્મ પ્રધાન પ્રવચન ચાલે, અને 4:05 થાય તો બધા જૈન મંદિરમાં પાછા ભક્તિ કરતા હોય. 360 દિવસ કરે છે કે નહીં ભક્તિ? ઉપરથી તમે કહો છો કે સ્વભાવ એ છે, અને વળી તમે જ ઉપાધિ કરતા હોય એવું લાગે છે. એવી સરસ ભક્તિ કરે છે. બાર નો દેખાવ જુદો છે, ચાવવાના જુદા છે, ને દેખાડવાના જુદા છે. અને છતાં અહીંયા માયાચાર નથી.
માયાચાર
લૌકિકમાં તો એ કહેવત માયાચાર ઉપર પડી છે કે ભાઈ આને તો દેખાડવાના, જુદાને ચાવવાના જુદા છે. પણ સમ્ય જ્ઞાનમાં એમ કહે છે કે સમ્ય જ્ઞાનમાં જે આત્મા આશ્રિત પરિણામ છે એ અંદર છે, દેખાતું નથી. અને એ સમ્ય જ્ઞાનના કાળમાં જે કાંઈ બહારની પ્રવૃત્તિનો વિકલ્પ છે એ લોકોને દેખાય છે. જ્યાં સુધી પરિપૂર્ણ દશા ન થાય ત્યાં સુધી વિકલ્પ આવે એવા એવી પ્રવૃત્તિ પણ થાય એમ જોઈને કોઈ એને જ કરવા લાગી જાય અને અંદરની સ્થિતિને સમજે નહીં. એ ચોખાને જોતો નથી પણ ખોતરાને જોવે છે. ખોતરા ઉપરના એને દેખાય છે. ખોતરા જુદી વાત છે અને ચોખા
જુદી વાત છે.
ચોખાને ખાંડતી વખતે પમુદને ખાંડે ત્યારે ખોતરા જુદા પાડવા માટે ખાંડે છે. અહીંયા એક ખોતરાને ચોખા બે હોવા છતાં ખોતરાને જુદા પાડવાની પ્રક્રિયા ચાલે છે. ત્યારે પેલો એમ સમજાય છે કે ના ના, ખોતરા હારે ને હારે રાખ્યા છે, માટે હું પણ ખોતરાને છોડું નહીં, ચોખાને જોતો નથી. માલ ચોખામાં છે ને ખોતરામાં નથી. એમ બહારના રાગાદી વિકલ્પ મોક્ષ માર્ગમાં જે તે સ્થાને ઉત્પન્ન થાય એમાં કાંઈ માલ નથી. અંદર જે શુદ્ધાત્મ પરિણતિ થઈ એમાં બધો માલ છે, એમાં જ્ઞાન છે, એમાં આનંદ છે, એમાં સુખ છે, એમાં આત્મા છે. અને રાગાદી ભાવમાં ક્યાંય આત્મા નથી, જ્ઞાને નથી અને સુખે નથી, કાંઈ નથી. એમ બે વચ્ચે ફેર છે. કેવો વિષય લીધો? આત્મા આશ્રય નિર્ણય કર્યો નહીં હોવાથી. અહીંયા આત્મા એટલે સ્વભાવના આશ્રયે નિર્ણય કર્યો નહીં હોવાથી. નિર્ણય જ્યાં કરવો છે ત્યાં નિર્ણય કઈ પદ્ધતિથી કરવો એ વાત ચોખ્ખી કરી છે. નિર્ણયનું પ્રકરણ નિર્ભ્રાંત દર્શન ત્યાં જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવના આશ્રય જ્ઞાનમાં જ્ઞાનનો નિર્ણય થાય છે, આત્માનો નિર્ણય થાય છે. અનાદિથી મોક્ષ માર્ગીઓ છે, અનાદિથી તીર્થંકરો છે, અનાદિથી મોક્ષ માર્ગ છે. ક્યારે કોઈ કાળમાં ત્રણેય કાળે સર્વજ્ઞનો અભાવ નથી અને સર્વજ્ઞને અનુસાર મોક્ષ માર્ગીનો પણ ક્યારે અભાવ નથી. સદંતર આ વિશ્વને વિશે ક્યારે સર્વજ્ઞ નહોતા અને કોઈ નવા ઉત્પન્ન થયા, એનો માર્ગ નહોતો અને કોઈ નવો થયો એવું ક્યારેય નથી અનંતકાળના ભૂતકાળમાં. એટલે સર્વકાળે હોય જ છે, સર્વકાળે હોય છે. વાત રહી પોતાની ચિંતા કરવાની વર્તમાનમાં, કેમ કે કાર્ય ભૂતકાળમાં થવાનું નથી ને ભવિષ્યનો પ્રશ્ન નથી. વાત તો પોતાની વર્તમાનમાં રહી કે વર્તમાનમાં મારે કાર્ય સિદ્ધિ માટે શું, મારે કાર્ય સિદ્ધિ માટે કેટલો વિચાર કરવો. ભૂતકાળમાં અને ભવિષ્યમાં ત્રણેય કાળે મોક્ષ માર્ગી જીવો રહેવાના, એનો ઉપદેશ રહેવાનો અને મોક્ષ એના નિમિત્તે પામનારા પણ થવાના, થવાના ને થવાના, થયા છે ને થવાના. કોઈ કાળે અભાવ થશે એવું બનવાનું નથી. કોઈ ક્ષેત્રમાં ન હોય હોય એ બીજો વિષય છે, પણ જગત ઉપર એનું નાસ્તિત્વ થાય એ વસ્તુ સ્થિતિ નથી. શું પ્રશ્ન? પેલા કોઈ થયું એવું કહે છે, પ્રશ્ન શું છે? હોય છે. કોઈ પણ જીવ માર્ગ પામે છે ત્યારે એને સમ્યક જ્ઞાની અથવા સમ્યક શાસ્ત્ર અધિગમ જેને કહ્યું એને ભૂતકાળમાં વર્તમાન નૈસર્ગથી પામે તો પણ ભૂતકાળમાં એને નિમિત્ત ભજેલું હોય જ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ પારિણામિક ભાવે છે આ વિશ્વમાં, અનાદિ અનંત છે, ક્યારે ન હોય એવું બનતું નથી. આમ પણ એ મેળવી શકાય છે ને લાવી શકાય છે એ વસ્તુ સ્થિતિ નથી. અને નિમિત્ત હોય છે તેથી આનું કાર્ય નિમિત્તને આધીન થયું છે એમ નથી. નિમિત્તે કહ્યું છે કે કરાયું છે એમ પણ નિમિત્ત નિમિત્તના રસ્તે પરિણમે છે, ઉપાદાન ઉપાદાનના રસ્તે પરિણમે છે. બંનેનો મેળને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. ફુગાનીજી બહુ સરસ કીધું છે કે મોક્ષ માર્ગી જીવ પોતાના મોક્ષ માર્ગમાં ચાલ્યો જાય છે અને ચાલતા ચાલતા માર્ગ પ્રત્યે આંગળી ચિંધાડતો જાય છે કે મોક્ષ માર્ગ આવો છે. ભવ્ય જીવ લાયક જીવ એ વાત સમજે છે અને એ પણ એ વિભાવને જ્ઞાનમાં અંગીકાર કરી દે છે, પણ એના રસ્તે ચાલ્યા જાય છે. વેપારમાં એવું છે, દુકાન માંડે છે એમાં એમ લખે કે અમારે ત્યાં ગ્રાહકોને બધા કરતા વધારે સુવિધા આપવામાં આવશે. હમણાં એક છાપામાં બ્રિટિશ એરવેઝ ની જાહેરાત હતી, અમારો એવું પ્લેન છે કે અમારા જેવી સીટ એકે કોઈ કોઈના એરોપ્લેનમાં નથી, દુનિયાની બધી એરલાઇનો છે એમાંથી. એનો અર્થ કોની સગવડ હાટું એ કરી શકતો, બેસનારની સગવડ હાટું કરીને કે પૈસા વધારે લેવાની સગવડ કરી, કોને માટે કરી? દેખાવ શાળામાં સારો શોરૂમ કરે, દુકાન કરે ત્યારે, અને ગ્રાહકોને અમારે ત્યાં વધુ ને વધુ સાનુકૂળતા ને સગવડ છે એવું દેખાતું હોય તો પાછો લખે, પાર પાટીઓ મૂકે. એ કોને હાટું કરે? ગ્રાહકોની સગવડ માટે કરે, એને ગરજ પોતાને કમાણી કરવાની છે. કે શું છે એમાં આશય? શું છે?
કમાણી કરવાની,
પોતાને કમાણી કરવાની ગરજ છે. અને જે સગવડતા વાળા દુકાનમાં સગવડ લેવા જાય છે એ સામાન્ય વેપાર કરાવવાના નિમિત્તે જતો નથી, પણ પોતાની જરૂરિયાતની પૂર્તિ કરવા માટે જાય છે, કે એનું ભરણ પોષણ કરાવવા જાય છે. સામાનનું ભરણ પોષણ કરાવવા જાય છે, પોતાની સગવડતા સાચવવા માટે જાય છે. કોઈ કોઈ વેપારી એમ કહે કે ભાઈ ભાવ ઘટી ગયા એટલે હું તો નુકસાની કરીને આ માલ વેચું છું. શું કે પહેલા 6 રૂપિયા 7 રૂપિયા કિલો ખાંડનો ખરીદ કરીને લાવ્યો હતો, પણ હવે ભાવ ઘટી ગયા અને 5 રૂપિયા થયા એટલે હવે 5 રૂપિયા મારે વેચવી પડે છે. કોઈ એમ કહે કે ના ના તમે હાડા હાથ લઈ ગયો, પહેલા 7 ના 7.5 લેતા હતા હવે 5 ના ભાવમાં તમે 7.5 લે એમ કોઈ કહે છે? ઘરાકને એમ કે તમારી સગવડ કેવી સાચું છું, એને ભલે અનુકૂળતા હોય કે ન હોય, ઘરાક ઘરાકના સ્વાર્થે છે અને વેપારી વેપારીના સ્વાર્થે છે. ખોટ ખાય છે તો એ પોતાના સ્વાર્થે, નફો કરે છે તો એ પોતાના સ્વાર્થે. અનાદિથી છે એમાં તો બને, એમ બનતું જાય છે ને બનવાનું છે એમ. એ તો શું પણ સિંધાડનાર સર્વકાળે હતા, પોતે સર્વકાળે હતો, હવે સમવસરણ માંગ્યો. ભગવાને આંગળી ચિંધાડી, જો તારો આત્મા, જો અંતર્મુખ તારો આત્મા, જો અંતર્મુખ તારો આત્મા, તારો આત્મા અંતરતત્વ સ્વરૂપ અંતર્મુખ છે એને તું જો, પણ પોતે અંતર્મુખ ન થાય તો શું દેખાય એને? આંગળી ચીંધાડનાર તો અનંત વાર મળ્યા, પણ જોનારે એક વાર જોયું નહીં એટલે પરિભ્રમણ ઉભો આમ જોવું પડશે. પોતાને દેખાડનાર બીજો છે ને દેખનાર બીજો છે, દેખનાર ન દેખે ત્યાં સુધી એને દેખાડનાર મળ્યો નથી એમ કહેવામાં આવે. જોવે ત્યારે એને દેખાડનાર મળ્યો એમ કહેવામાં આવે. આ મારો લાગે છે. જોવાનું તો પોતાને છે કે નહીં, ક્યાં કેટલું વજન દેવું એ આના ઉપરથી નિર્ણય કરવાનો છે. કે જેટલું વજન એને સ્વાશ્રયમાં જવું જોઈએ પૂરેપૂરું, એટલું વજન ત્યાં જવું જોઈએ. જો એને સ્વાશ્રિત પરિણમન કરવું હોય તો બાકી બધા જાણવાના વિષય છે. નિમિત્ત અને રાગ એ બધા જાણવાના વિષય છે, એ આશ્રય કરવાના કોઈ વિષય નથી. કહેવાય એમ કે એ ગુરુ તમારા, એ સદગુરુ તમારા ચરણમાં અમને રાખો, પણ એમ નથી. ખરેખર તો એને પોતાને એ કહે છે એ રીતે વર્તે ત્યારે એ એના ચરણમાં છે, અને નહીતર ઊંધો હાલે તો એના ચરણમાં છે એમ લાગુ પડતો.
કાર્યક્રમ આપણે રાત્રે 9-8 નું વાંચન ચાલશે એમાં અનુભવ પ્રકાશ વાંચવાનો.